मुझे जो मति ज्ञान श्रुत ज्ञान का विषय है। मति श्रुतो श्रुतयो निर्बंधो द्रव्येश्वर सर्व पर्याय विषय। मति ज्ञान और श्रुत ज्ञान का विषय अर्थात संबंध कुछ न कि सर्व पर्यायों से युक्त जीव उद्गल आदि सर्व द्रव्यों में है। हम आपने लास्ट टाइम क्यों जुड़े थे कि मति ज्ञान और श्रुत ज्ञान कया द्रव्य ने विषय बनाए थे पहला तो कोने कोने जाने थे सौ मति कया द्रव्य ने जाने मति ज्ञान और श्रुत ज्ञान कया द्रव्य ने जाने जो जीवन है पुद्गल नहीं खाली छह छह द्रव्य ने जाने क्योंकि इंद्रिय भी पांच इंद्रिय से खाली तो पक्का पुद्गल जाना है पर मन द्वारा तो छह छह द्रव्य जानी सकते हैं। अपने मन की विकल्प करे जो यहाँ आकाश से अथवा मन की हो हम भाष कर ना कि जो टाइम जाई रहे हो तो आ मन द्वारा जीव छह छह द्रव्य ने जानी सके मटे मति शुद्ध नाम नो विषय कौन कि छह छह द्रव्य से पण पर्याय अमुक पर्याय वर्तमान पर्याय ने भी जाने मति शुद्ध नाम कौन जाने फक्त वर्तमान पर्याय ने भी जाने અને અમુક ભૂતકાળની પર્યાય ફરીથી સ્મરણમાં આવે ત્યારે એને જાણે છે। જો ટેકનિકલી તો મતિશુદ્ધ વર્તમાન ને જ જાણે ભૂતકાળ જે ગયો ગયો એને જાણતો નથી ખરેખર તો પણ એ ભૂતકાળ વર્તમાનમાં સ્મરણમાં આવે તો યાદ આવે ખ્યાલ આવે છે। નાનપણમાં હું આમ કરતો હતો આ સ્કૂલમાં ગયો હતો આવી એ ક્યારે જણાવ્યું કે જયારે એ વર્તમાન પર્યાયમાં ફરીથી આવ્યું ત્યાં જેવી રીતના અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાન કેવળ જ્ઞાન ભૂત ભવિષ્યની પર્યાયને જ જાણે છે એવું મતિ શુદ્ધ ભૂત ભવિષ્યની પર્યાયને જાણતું નથી। જો આપણે આગળ વાંચીએ નેક્સ્ટ સ્લાઇડ લીધી રહ્યો મિત્ર મતિ ઓર શુદ્ધ સભી રૂપી દ્રવ્યો કો સભી રૂપી દ્રવ્યો કો જાણતા મતલબ એમાં રૂપી અરૂપી તો જીવ પુદ્ગલ ધર્મ અધર્મ આદિ બધું किंतु उसकी सभी पर्याय को नहीं जानते इनका विषय संबंध सभी द्रव्य की कुछ पर्यायों के साथ होता है बराबर आदर मति शुद्ध ज्ञान नो विषय। अब आप आगे बढ़िए सत्यावीस नु सूत्र जो आ छवीस में अपने वाँची लीधु एने आप आगे बढ़िए सत्यावीस नु सूत्र जो छवीस में सूत्र में एक पॉइंट अभी आगे कि मति शुद्ध ज्ञान है આમ તો પરોક્ષ જ્ઞાન છે પણ જયારે જીવ આત્માનો અનુભવ કરે છે એ આત્માના અનુભવ વખતે ત્યાં ઇન્દ્રિયો પણ નિમિત્ત નથી અને મન પણ નિમિત્ત નથી એટલે મતિ શુદ્ધ જ્ઞાન કે આત્માને ડાયરેક્ટ જાણે છે માટે કેટલા માટે પ્રત્યક્ષ જ્ઞાન બરાબર આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ ગઈ હવે જો આપણે સત્યાવીસ નું સૂત્ર થી આગળ વધારીએ સત્યાવીસ નું સૂત્ર છે અવધિ જ્ઞાન કા વિષય અવધિ જ્ઞાન નો વિષય। આ પાછળ તમે પહેલી વાર આવો છો આજે ફર્સ્ટ ટાઈમ એટલે લાસ્ટ સન્ડે હતા ઓકે આ બાજુ તમે લાસ્ટ સન્ડે હતા નહીં ઓકે ખ્યાલ આવે ને બેકગ્રાઉન્ડ તો જો પાંચ જ્ઞાનની વાત આપણે ચાલે છે અને એના વિષય એટલે આપણે દરેક જીવને જે જે જ્ઞાન હોય તેનાથી શું જાણી શકે એની ચર્ચા આપણે ચાલે છે આ બધું જાણવાનું પ્રયોજન શું કે જીવની કેટલી તાકાત છે એ આપણને ખબર પડે આના પછી આપણે કેવળ જ્ઞાનને જાણશું તો ખબર પડશે કે જીવની એક્ચ્યુઅલ કેટલી તાકાત છે જાણવાનું ખ્યાલ આવે ને। જો હવે આપણે જોઈએ છે અવધિ જ્ઞાન કા વિષય સૂત્ર સત્યાવીસ રૂપીશ્વ અવધે જો રૂપીશુ અવધે એ મૂવી હોય ને રૂપીશ્વ અવધે અવધિ જ્ઞાન કા વિષય સંબંધ રૂપી પદાર્થ રૂપી દ્રવ્યો મેં હૈ અર્થાત અવધિ જ્ઞાન રૂપી પદાર્થ જાણતા રૂપી એટલે કોણ ઉદ્ગલ જો નેક્સ્ટ પેજ જોઈએ નેક્સ્ટ સ્લાઇડ જિસકે રૂપ રસ ગંધ ઓર સ્પર્શ હોતા હૈ વહ ઉદ્ગલ દ્રવ્ય હૈ ઉદ્ગલ દ્રવ્ય સે સંબંધ રખને વાલે સંસારી જીવ કો ભી ઇસ જ્ઞાન કે હેતુ કે લિયે રૂપી કહા જાતા હૈ જો પહેલા બેઝિક સમજ જેટલું પણ દેખાય છે જેટલું પણ આપણને દેખાય છે જેટલું સૂંઘવામાં આવે છે જેટલું ટેસ્ટ થઈ શકે છે જેટલું સ્પર્શ થઈ શકે સ્પર્શ રસ ગંધ વર્ણ એ બધા દ્રવ્ય પૂજ્જલ છે. જે આપણને આજે શું બધું દેખાશે ને, બધું પૂજ્જલ છે. પૂજ્જલ એટલે શું? એ છ દ્રવ્ય માંથી એક એવો દ્રવ્ય છે જેની અંદર જીવ નથી, નિર્જીવ દ્રવ્ય છે. એ પૂજ્જલ ને અવધિ જ્ઞાન જાણી શકે. અવધિ જ્ઞાન કોને જાણે છે? કે પૂજ્જલ રૂપી પદાર્થને જાણે છે. હવે જો એમાં એડિશનલ પોઈન્ટ અહીંયા કીધો, નેક્સ્ટ પોઈન્ટ શું કે છે? ઉદ્ગલ દ્રવ્ય છે સંબંધ રખને વાળે સંતારી જીવ કો ભી ઇસ જ્ઞાન કે હેતુ કે લીએ રૂપી કહા જાતા હૈ. જો ધ્યાન આપજો, સંતારી જીવ જે ઉદ્ગલ સાથે સંબંધ રાખે છે એવા જીવને પણ અહીંયા રૂપી કરી દીધું. એ જીવ રૂપી થતો નથી, પણ જીવની સંતાર અવસ્થામાં એને અને ત્યાં પૂજ્જલ ને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે પૂજ્જલ માં આમ થાય તો જીવ માં પણ એમ જ થાય. જેવી રીતના આપણે જોઈએ છીએ ને, ધ્યાન આવરણ કર્મ નો ઉદય હોય તો જીવ નું જ્ઞાન અવરાઈ જાય, ઓછું થાય છે. અહીંયા આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં જીવ નું મનુષ્ય આયુ પૂરું થઈને નેક્સ્ટ ભાવ માં જાય છે. તો કઈ મનુષ્ય આયુ અને જીવ ને સંબંધ નથી, ખરેખર જે જુદી સત્તા છે. પણ એવું હોવા છતાં વર્તમાનમાં સંસારી જીવને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે કે જેમ જેમ પૂજ્જલમાં પરિણામ થાય એમ એમ જીવમાં થાય, ઓર વાઇસ વર્સા, જેમ જેમ જીવમાં થાય એમ એમ પૂજ્જલમાં થાય છે. માટે એ પર્પસ માટે સંસારી જીવને પણ રૂટીમાં ગણી લીધા છે. ખ્યાલ આવે છે? કેમ કે અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન, અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન એ જ્યાં રૂપી પદાર્થ ને જાણે છે તો ત્યાં જીવને પણ, સંસારી જીવને પણ જાણી શકે છે. જાણે છે એટલે ઇનડાયરેક્ટલી એમને ખબર પડી જાય છે કે આ જીવ નું આમ છે. ખ્યાલ આવે છે? તો જો નેક્સ્ટ સ્લાઇડ ખબર છે. હા, જીવ કે પાંચ ભાવો મેં છે, જો ધ્યાન રાખજો, જીવ કે પાંચ ભાવો મેં છે ઔદયિક, ઔક્ષણિક ઓર સાયોક્ષણિક. જે તીન ભાવ પરિણામી અવધિ જ્ઞાન કે વિષય છે. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ ગઈ કે પાંચ ભાવ છે ઔદયિક, ઔક્ષણિક, સાર્વક્ષણિક, શારીરિક અને પારિણામિક. પારિણામિક એટલે કર્મની ઉપાધિથી નિરપેક્ષ જીવના ભાવ. તો ત્યાં તો કોઈ કર્મનું કનેક્શન જ નથી. જીવ જુદો અને કર્મમાં જે પણ થવું હોય થાય, પણ જીવના પરિણામ એમને એમ રહે એને પારિણામિક ભાવ કહેવાય. અને ક્ષારિક ભાવમાં કે ત્યાં કર્મની સત્તા પૂરી થઈ ગઈ, ખતમ થઈ ગઈ અને હવે જીવનું પરિણામ જે થયું તો ત્યાં પણ હવે કોઈ કર્મ સાથે સંબંધ નથી. તો આ બે પરિણામમાં, ક્ષારિક ભાવ અને પારિણામિક ભાવમાં જીવ અને કર્મનો સંબંધ જ નથી. પણ બાકીના ત્રણ ભાવમાં તો જેમ જેમ કર્મનો ઉદય એવા એવા જીવના ભાવ, અથવા જેવા જેવા જીવના ભાવ એમ જેમ ત્યાં કર્મનો ઉદય. તો જ્યાં એ ઔદિક જ્ઞાન આ ત્રણ કર્મના અવસ્થાઓને જાણે છે તો ત્યાં જીવના પરિણામોને પણ જાણી લે છે. ખ્યાલ આવે ને? એટલે ઔદયિક ભાવ, ઔક્ષણિક ભાવ અને સાયોક્ષણિક ભાવ, આ ત્રણેય ભાવોને ઔદિક જ્ઞાની જાણી શકે છે. ભાવ છે જીવના, એ ત્રણેય ભાવ છે જીવના, પણ ત્યાં કર્મની એવી અવસ્થા છે માટે એ ઔદિક જ્ઞાની એને જાણી શકે. જીવ કે શેષ શારીરિક ઓર પારિણામિક ભાવ ઓર ધર્મ અધર્મ આકાશ અવતાર, આ બાકીના ચાર દ્રવ્ય તો બિલકુલ અરૂપી છે. એને ને કર્મને, એને ને શુદ્ધલ ને કઈ સંબંધ જ નથી. તો બે અવધિ જ્ઞાન કે વિષયભૂત નહીં હોય. ખ્યાલ આવે? અવધિ જ્ઞાન એને જાણી શકતું નથી. અવધિ જ્ઞાન નેક્સ્ટ લાઈન, યહ જ્ઞાન સબ રૂપી પદાર્થ ઓર ઉનકી કુછ પર્યાય કો જાણ સકતે. ફરીથી કુછ પર્યાય કેમ કીધું? કેમ કે ત્રણ સાળ ત્રણ લોક ને જાણી શકે એવી તાકાત નથી, અમુક પર્યાય ને જાણે. હવે અહીંયા અમુક એટલે કેટલી? મતિશુદ્ધ જ્ઞાનમાં ખાલી એક વર્તમાન પર્યાય ને કીધું હતું કે આટલું જાણી શકે. અવધિ જ્ઞાનમાં તો અમુક ભૂતકાળની, અમુક ભવિષ્યકાળની, જેટલી એની કાળની સીમા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમા હોય ને, તો જેટલી કાળની સીમા છે એટલી ભૂત ભવિષ્યની પર્યાયને જાણી શકે, એનાથી વધારે જાણી શકતા નથી. હવે અમુક જે જીવ હોય નાટકી આદિના, તો એને તો થોડુંક જ જણાય. આપણે જોયું હતું ને જગન્ય કેટલું હોય કે આવલીનો પણ અસંખ્યાત્મક ભાગ, એટલે એક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ જેટલું જ ભવિષ્યમાં જાણી શકે, એટલું ભૂતમાં જાણી શકે, અથવા તો લાંબુ જાણે તો અસંખ્યાત ભાવો સુધીનું પણ જ્ઞાન એમને થાય. ખ્યાલ આવે? તો આ તો કઈ ભોગી ના. ફરી મતિ કૃષ્ણ વિષય કોણ હતું? કે ક્ષય દ્રવ્ય અને એની અમુક પર્યાય. અવધિનો વિષય કોણ છે? કે ખાલી રૂપી દ્રવ્ય અને એની અમુક પર્યાય. હવે આપણે જોઈએ છે મન પર્યાય જ્ઞાન. જો 28મું સૂત્ર છે, નેક્સ્ટ સ્લાઇડ. મન પર્યાય જ્ઞાનકાર વિષય, મન પર્યાય જ્ઞાનકાર વિષય. તદ અનંત ભાગે મન પર્યાય છે. તદ એટલે કોના અનંત ભાગે? જે અવધિ જ્ઞાન કરીને આવ્યો ને એના અનંતમાં ભાગે. તો જો અહીંયા અર્થ શું કહે છે? સર્વાવધિ જ્ઞાન કે વિષયભૂત રૂપી દ્રવ્ય કે અનંત ભાગને મન પર્યાય જ્ઞાન કા વિષય સંબંધ છે. જે સર્વાવધિ જ્ઞાન છે એ જેટલું જાણે છે એના અનંત ભાગ જીવ, અનંત ભાગ એટલે અનંત ભાગ જીવ, એટલું મન પર્યાય જ્ઞાન જાણી શકે. જેવી રીતે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણે વધારે જીણું જાણી શકીએ ને, અને નરી આંખે એટલું જીણું ના દેખાય. તો માઇક્રોસ્કોપ વધારે શાર્પ કહેવાય ને, વધારે એનું જ્ઞાન સૂક્ષ્મ છે. એવી જ રીતે મન પર્યાય જ્ઞાન વધારે સૂક્ષ્મ છે. અવધિ જ્ઞાન સ્થૂળ જ્ઞાન છે. ખ્યાલ આવે ને? જેટલું અવધિ જ્ઞાન જાણે છે એના અનંતમાં ભાગ સુધી મન પર્યાય જ્ઞાન જાણી શકે. જો નેક્સ્ટ સ્લાઇડ, એનો મિનિંગ વધારે સમજાવે છે. પરમાવધિ જ્ઞાન છે. ત્રણ અવધિ જ્ઞાન હતા, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. દેશાવધિ એટલે સૌથી સ્થૂળ જ્ઞાન, એનાથી સૂક્ષ્મ પરમાવધિ, એનાથી સૂક્ષ્મ સર્વાવધિ. હવે પરમાવધિ જે જ્ઞાન છે એ પુદ્ગલ સ્કંદ સુધી જાણી શકે છે. પરમાવધિ જ્ઞાન કે વિષયભૂત જો પુદ્ગલ સ્કંદ હૈ, ઉસકા અનંતવા ભાગ કરકે કરને પર જો એક પરમાણુ માત્ર હોતા હૈ તો સર્વાવધિ જ્ઞાન કા વિષય. સર્વાવધિ જ્ઞાન કેટલું જીણું જાણી શકે? કે એક પરમાણુ સુધી પણ જાણી શકે. ખ્યાલ આવ્યો કે? હવે એક પરમાણુ થી જીણું શું રહે? જો એક પરમાણુમાં જેની પર્યાયની શક્તિ હોય ને, હવે જો ઇમેજિન કરો કે પરમાણુ કે વ્હાઈટ હોય શકે, બ્લેક હોય શકે, જુદા જુદા કલર હોય શકે, એમાં સ્પર્શ, ટેમ્પરેચર, ઠંડુ ગરમ આદિ હોય શકે ને, જુદા જુદા ભાવ. આ ભાવોને માપવાનું સાધન એને કહેવાય અવિભાગ ગતિ છે. ખ્યાલ આવ્યો? એટલે સમજો, પરમાણુ ઠંડામાં ઠંડુ કેટલું ઠંડુ હોય શકે અને ગરમમાં ગરમ કેટલું ગરમ હોય શકે. હવે એની રેન્જ, એના એક એક સ્થાનનું વધવું, એને માપવાનું સાધન એને કહેવાય અવિભાગ ગતિ છે. ખ્યાલ આવ્યો? લેટ ઇમેજિન કે પરમાણુનું ઠંડામાં ઠંડુ ટેમ્પરેચર અઝ્યુમ કરો કે -100°C અને ઊંચામાં ઓછું તો +100°, તો -100.1 એટલે -99.9, -99.8, એમ કરતા કરતા એક એક સ્થાન ઉપર આવીએ ને, તો એક એક સ્થાન જે પરમાણુનું ટેમ્પરેચર આટલું હોઈ શકે એને માપવાનું સાધન એની કહેવાય અવિભાગ પ્રતીક છે. તો હવે તો ધ્યાનથી સાંભળજો, કોઈ પણ દ્રવ્યના અનંત ગુણો હોય છે અને અનંત ગુણની પર્યાયમાં સામર્થ્ય જે અવિભાગ પ્રતિષ્ઠામાં મપાય તો એ પણ અનંતમાં હોય છે. એટલે કે સમજો કે આજે મેં રેન્જ કીધી ને, તો રેન્જમાં ઓપ્શન્સ કેટલા? તો અનંત. ખ્યાલ આવ્યો છે ને? તો જે સર્વાવધિ જ્ઞાન છે એ એક પરમાણુ સુધી જાણી શકે છે. અને હવે ઋજુમતી મન પર્યાય જ્ઞાન એ અવિભાગ પ્રતીક છે, એટલે એના પર અનંતમાં ભાગે જાણી શકે. ખ્યાલમાં આવ્યો કે નહીં? હવે એક દ્રવ્યમાં અનંત ગુણ, એક ગુણની પર્યાયમાં અવિભાગ પ્રતિષ્ઠેદની પણ અનંતતા, એટલે એક પરમાણુથી પણ નીચે ઘણા અનંત બાકી છે. ખ્યાલ આવે છે કે નહીં? જો થોડું સૂક્ષ્મ છે, થોડું સમજો તો આપણને જીવની મહિમા આવે આનાથી. એટલે જીવના જ્ઞાનમાં કેટલી તાકાત છે. ત્યાં એક પરમાણુથી પણ સૂક્ષ્મ વસ્તુ તો મુનિરાજ જાણી શકે, હજી કેવલ જ્ઞાની ભગવાન તો 50°C આપે. ખ્યાલ આવે? જો વાંચે ફરી, પરમાવધિ કે જ્ઞાન કે વિષયભૂત જો પુદ્ગલ સ્કંદ, એટલે પરમાવધિ તો સ્કંદ સુધી જાણી શકે છે. ઉસકા અનંત વા ભાગ કરને પર જો એક પરમાણુ માત્ર હોતા હે તો સર્વાવધિક જ્ઞાન કા વિષય. ઉસકા અનંત વા ભાગ રુજુમતી મન પર્યાય કા વિષય હે કે એક પરમાણુ અનંત કો ભાગ કરો તો અનંત અવિભાગ પ્રતિ છે લાગે. ત્યાં સુધી રુજુમતી મન પર્યાય જ્ઞાન જાણી શકે છે. ઉસકા ભી અનંત વા ભાગ વિપુલમતી મન પર્યાય જ્ઞાન કા વિષય હે. ચાલ આવે ને એક એક જ્ઞાન ની તાકાત એટલી સૂક્ષ્મ છે કે એના પર ડિટેલ માં વિચાર કરવા જાય ને તો જીવ ને સમ્યક દર્શન થઈ જાય. ખ્યાલ આવે એવું શાસ્ત્ર માં આવે છે કે અમારે ગઈકાલે જો દાદર માં હતો ત્યાં આ જ વાત થઈ યોગાનું જો ત્યાં પ્રવચન 23 ની ગાથા આવી કે દ્રવ્ય જીવ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે અને જ્ઞેય કેવું છે કે લોકાલોક પ્રમાણ છે. એટલે લોકાલોક માં એ કેવળ જ્ઞાન સ્વરૂપે માં આવી ગયું. ત્યાં પણ યાદ કર્યું કે જ્યાં શાસ્ત્ર માં કથન છે કે જીવ કેવળ જ્ઞાન ના સ્વરૂપ નો વિચાર કરે ને જે રીતના પંચકલ્યાણ નો આનંદ માણે અથવા અકૃત્રિમ ચૈતાલય ના દર્શન કરવા જાય તો ત્યાં એને સમ્યક દર્શન થઈ જાય. એવી રીતના આ કેવળ જ્ઞાન નો સ્વરૂપ વિચાર કરે ને તો એને સમ્યક દર્શન થઈ જાય એવી જીવ માં તાકાત છે. ચલો આગળ હવે આપણે નેક્સ્ટ જોઈએ. બે બાકી છે કેવળ જ્ઞાન પહેલા જો અવધિ નેક્સ્ટ લાઈન જોઈએ. અવધિ જ્ઞાન ઓર મન પર્યાય જ્ઞાન કા વિષય રૂપી હૈ એસા યહાં કહા ગયા હૈ. એ દેવ નો વિષય રૂપી છે. આપણે આ બધી ચર્ચા થઈ ગઈ છે એક્ચુઅલી કે અવધિ જ્ઞાન નો વિષય કોણ છે કે સામે વાળા રૂપી પદાર્થ ડાયરેક્ટલી જાણે છે. તે મન પર્યાય જ્ઞાન નો વિષય કોણ છે? આ રૂપી પદાર્થ નથી પણ કોઈના મનના વિચારો છે અને એ વિચારોમાં આ રૂપી પદાર્થ નો ચિંતન ચાલુ છે. ખ્યાલ આવે એટલો ત્યાં ફરક છે. અધ્યાય 2 સૂત્ર 1 ને આત્મા કે 5 ભાવ કહે ગયે હૈ. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ. 3 ભાવ એ અવધિ જ્ઞાની ને જાણે છે એ આપણે ચર્ચા થઈ ગઈ. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ અને આપણે સ્કીપ કરશું. હવે આપણે જઈએ કેવળ જ્ઞાન કા વિષય. સૂત્ર 29 2-3 સ્લાઇડ પછી કેવળ જ્ઞાન કા વિષય. સૂત્ર 29 સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. એટલે એનો મતલબ શું છે? કેવળ જ્ઞાન કા વિષય સંબંધ સર્વ દ્રવ્ય ઓર ઉનકી સર્વ પર્યાય હૈ. अर्थात केवल ज्ञान एक ही साथ सभी पदार्थों को और उनकी सभी पर्यायों को जानता है. इमेजिन करो कि आप मूवी जो आ जाइए थिएटर में. अगर मूवी 1 कलाक में हो 3 कलाक में हो अने मां स्टोरी तो एक एक पर एक सीन जाए तो स्टोरी आगे हो जाए. अगर इमेजिन करो कि तुमने એક જ સેકન્ડમાં આખું 3 કલાકનું મૂવી જણાઈ જાય તો હવે મૂવીમાં જોવાનું શું રહ્યું? કે એક જ સેકન્ડમાં બધું જણાઈ ગયું. ખ્યાલ આવે છે ને? હવે સમજો કે જયારે મૂવી જોઈ લીધું હોય ઇમેજિન કરો અને એને તમે આવીને પૂછો કે કેવું લાગ્યું તો એ શું કહે કે સારું લાગ્યું કે ખરાબ લાગ્યું એ જે પણ કંઈક કહે. એક વાક્યમાં આખો ભાવ તો એ પ્રગટ ના કરી શકે ને. કેમ કે 3 કલાકનું મૂવી જોયું હોય હવે એને તો એ આપણે કેવું લાગ્યું પૂછે ને એ જવાબ વિચાર કરે તો એને તો એ જવાબ વિચાર કરતી વખતે આખું 3 કલાકનું ફરી મળ્યું ને એક ક્ષણમાં. ખ્યાલ આવે છે ને? એને તો આખું 1 સેકન્ડમાં બધું રિકલેક્ટ થઈ જાય અને પછી એક જનરલ એનું સમરાઈઝ કરે. હા સારું હોય. હા ખ્યાલ આવે છે. બીજી રીતે જોઈએ છે એટલે આપણે અત્યારના જીવનમાં કેટલા ગયા? 30-40-50 વર્ષ ગયા જીવનમાં. હવે જો 50 વર્ષ જીવવાના હોય તો એને કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ લાગે ને. 50 વર્ષ જીવતા કેટલો ટાઈમ લાગે? કે 50 વર્ષ લાગે. હવે 50 વર્ષનું જ્ઞાન શકતા કેટલો ટાઈમ લાગે? વર્તમાનમાં જે આપણા ભૂતકાળના 50 વર્ષ ગયા એ તો એક સમયમાં આપણું બધું જ્ઞાનમાં છે જ ને. બધું જલ્દી જ રહ્યું છે ને. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ તો આપણી લિમિટેડ જ્ઞાન ની વાત છે. કેવળ જ્ઞાન ની તાકાત કેવી છે કે ત્રણ લોક ના એટલે જેટલા પણ દ્રવ્ય છે ને બધા જ ગળી ગયું, એક દ્રવ્ય બાકી રહ્યું નહીં. અને ત્રણ કાળ ના સમય જેટલો પણ ટાઈમ અવેલેબલ છે ને બધો ટાઈમ લઈ લઈ, ત્રણેય લોક ત્રણેય કાળ બધું જ એક સાથે એક સેકન્ડ એક સમયમાં, સેકન્ડ પણ ન લાગે, એક સમયમાં યુગ પદ એટલે એક સાથે પ્રત્યક્ષ. જાણે આ ફોન હાથમાં કેવી રીતના જણાય છે આપણને આમ સામે છે કે નહીં, એવી રીતના એ જાણે એમની આંખની સામે આખું વિશ્વ તરવરતું હોય એવી રીતના બધું એક સાથે જાણી લે, એને કેવળ જ્ઞાન કહેવાય. ખ્યાલ આવે છે ને? એ કેવળ જ્ઞાનની તાકાત કેટલી એનો વિચાર કરો. જો એક જ સમયમાં બધું જણાવી દઈશ, બધું જણાવી દઈશ કે આ શરીરમાં સમજો અનંત પરમાણુ, એ અનંત પરમાણુ કઈ બધા સાથે સાથે તો નથી આવ્યા, કોઈ ક્યાંથી આવ્યું કોઈ ક્યાંથી આવ્યું. સમજો આપણે આહાર રોજ કરીએ છીએ ને, તો એમાંથી કોઈક પરમાણુ ગઈકાલના આહારથી આવ્યું હોય અને એનું બ્લડ બન્યું હોય, કોઈ એની પહેલાના આહારથી આવ્યું હોય અને એનું બ્લડ બન્યું હોય, તો આ શરીરમાં જે પરમાણુ આવ્યા એ તો બધે જુદે જુદેથી આવ્યા છે ને. હવે જવાના ક્યાં, એ પણ જુદે જુદે એની રીતે, કોઈ સ્કિનમાંથી ફરી જશે, કોઈ વાળ પ્રમાણે વળ્યું જશે, કોઈ સ્ટ્રાઇક રીતે વળ્યું જશે. એ રીતના પરમાણુ તો નિરંતર જાય છે ને, કોઈ શ્વાસ માંથી જાય છે, તો કોઈક આવ્યું કોઈક ગયું. અનંત પરમાણુ નું તમારે કોમ્યુટેશન કોમ્બિનેશન કરવાનું કે કોણ ક્યાંથી આવ્યું અને કોણ ક્યાં ગયું. હવે એનો તમે ચોપડીમાં હિસાબ લાગવા દેશો તો કેટલું અઘરું પડે. સમજો આપણે મંદિરમાં આ 50 લોકો આવ્યા, કોણ કેટલા વાગે આવ્યું. આપણે નિપુણભાઈ ને કહીએ, નિપુણભાઈ તમારે લિસ્ટ બનાવવાનું કાલથી, કે મંદિરમાં કોણ કેટલા વાગે આવે છે તમારે લખવાનું, અને ક્યાંથી આવે છે એ બી લખવાનું, કેટલા વાગે જાય છે એ લખવાનું, ક્યાં જાય છે એ બી લખવાનું. તો નિપુણભાઈ શું કહે છે, એ સાહેબ આટલું બધું ભારે, ત્યાં 50 જણ નું આખું ટ્રેકિંગ રાખવું કેટલું અઘરું પડે. હવે આ અનંત પરમાણુ ટ્રેકિંગ કેટલું અઘરું પડે, એ પણ એક શરીરના વર્તમાનના. હવે એવા અનંત ભાવ કરો, અનંત જીવો કરી નાખો અને એક 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 પરમાણુની ટ્રેજેક્ટરી ઇમેજિન કરો. ખ્યાલ આવે છે કે નહીં? સમજો આ નખનું જે એક પરમાણુ છે, તો આની પહેલા ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, એક 100 વર્ષ પહેલા ક્યાં હતો, 1000 વર્ષ પહેલા ક્યાં હતો, એવું અસંખ્યાત કાળ પહેલા ક્યાં હતો અને અસંખ્યાત કાળ પછી ક્યાં હશે. એક એક પરમાણુની આખી ટ્રેજેક્ટરી, આ જીવની આખી ટ્રેજેક્ટરી બધું કેવળી ભગવાનને એક સમયમાં જણાય. આપણે શું જોયું પહેલા કે મતી શુદ્ધ જ્ઞાનની મેક્સિમમ તાકાત કેવી, કોઈને કહે છે શુદ્ધ જ્ઞાનની મેક્સિમમ તાકાત કેવી, આ 12-14 પૂર્વનું જ્ઞાન છે ને આપણે જોયું હતું ને, પૂરા આટલા કરોડો કરોડો પદો હોય ને આટલા એને યાદ રાખી લે, એટલી શુદ્ધ જ્ઞાનની મેક્સિમમ તાકાત છે. અવધિ જ્ઞાનની મેક્સિમમ કેટલી જોઈએ આપણે, સર્વાવધિ જ્ઞાનની જોઈએ ને. સર્વાવધિ એટલે એક પરમાણુ સુધીનું જાણી શકે પણ અસંખ્યાત લોકાલોક સુધીના બધા પરમાણુને જાણી શકે. કેટલા કાળ માટે, કે એ પણ અસંખ્યાત કાળ માટે, એ પણ બધું અસંખ્યાત અસંખ્યાતમાં છે. તો એમાં કેવળ જ્ઞાન નતું ફરક, એમાં બધું જાણી લીધું એક પરમાણુ સુધી, અને કેવળ જ્ઞાનમાં એટલું જાણીને શું ફરક પડ્યો. અરે બહુ ફરક પડી ગયો. કેવળ જ્ઞાનમાં તો એક એક પરમાણુના એક એક ગુણની એક એક પર્યાયોમાં કઈ પરમાણુની કયા ગુણની કઈ પર્યાય ક્યારે થાય છે અનંત કાળ સુધીનું બધું જ જાણી શકે. કેવળ જ્ઞાનની તાકાત ઉપર તો જો આજે હું આ ગોમતસાર ગ્રંથ લાવ્યો છું, ફરીથી અમારે તમને એક બે વસ્તુ બતાવી છે. આપણે એ શાસ્ત્ર ખોલ્યું હતું, જો કદાચ 2-5 મિનિટ જશે, પણ આ કર્ણાનયોગના શાસ્ત્ર પણ વાંચવા જોઈએ. એનાથી આપણને ખબર પડે કે ખરેખર આ બધા બધી વસ્તુઓની એનું વર્ણન તમે વાંચો ને
તો એનાથી એટલું આપણું મગજ એમ થાય કે આ તો કઈ વિચાર શક્તિની બહારની વાત છે. અને એ વિચાર શક્તિની બહારની વાત જયારે આવે ને તો પછી આપણને એમ થાય કે અત્યારના વર્તમાનના ક્ષયક્ષણની શું તાકાત છે. આપણને એમ ને હું બહુ ઇન્ટેલિજન્ટ છું, હું બહુ આમ છું તેમ છું. આ એક વાર જરાક આ બધા શાસ્ત્રો વાંચે ને આપણી બધી દૂર નીકળી જાય. જો એક એક વસ્તુ હું તમને બતાવું જરા પેશન્સ રાખજો અને બને એટલું સમજવાની કોશિશ કરજો. હા, જો આપણે પાનો નંબર છે 231, જો તમને કોન્ટેક્ટ આપું થોડું, આ જીનાગરમાં આપણી પાસે અંક ગણિત એનું માપ છે. તો જેવી રીતના આપણે સંખ્યાત અસંખ્યાત અનંત એ બધા શબ્દો વાપરીએ છીએ ને, તો એના ગણતરી કેવી રીતના કરવી એના આકારે આપણા માપ અહીંયા લખ્યા છે. એ હું તમને થોડી વારમાં બતાવીશ. મારે તમને પહેલા બીજું બતાવવું છે કે આપણે મેથેમેટિક્સમાં સિરીઝ હોય ને, તો અહીંયા એક સિરીઝ આપણી પાસે 12 જુદી જુદી સિરીઝ છે. તો પહેલી છે સમધારા, સમધારા એટલે ઇવન નંબર છે. પછી છે વિષમધારા, ઓડ નંબર, ઓડ નંબર ની સિરીઝ એટલે 1, 3, 5 અને સિરીઝ કહેવાય. અને યુ કીપ ઓન ગોઈંગ, જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી. આ કેવલ જ્ઞાન છે ને સમધારામાં, ઇટ ઇઝ એન ઇવન નંબર. ખ્યાલ આવે છે ને? ભલે અનંત છે પણ ઇટ ઇઝ એન ઇવન નંબર. હવે જો મારે તમને એક ધારા બતાવી છે જેને કહેવાય દ્વિરૂપ વર્ગ ધારા, એટલે સ્ક્વેર. સ્ક્વેર આપણે કરતા જઈએ ને તો સ્ક્વેર ની સિરીઝ. તો જેવી રીતના 2 નો સ્ક્વેર 4, 4 નો સ્ક્વેર 8, 8 નો સ્ક્વેર 16, 16 નો સ્ક્વેર 256, 256 નો સ્ક્વેર. અરે સ્ક્વેર 2 ની મલ્ટીપ્લાય બાય 2 ને 65536, 65536 એનો સ્ક્વેર બોલો. હવે જો આ મારે તમને શું લોજિક સમજાવું છું જરા સમજો. આપણે નંબર ઓફ સ્થાન ગણવાના છે. પહેલું સ્થાન એટલે 2, બીજું સ્થાન 4, ત્રીજું સ્થાન 16, ચોથું સ્થાન 256, પાંચમું સ્થાન એ 65536, 5 સ્થાન છે. છઠ્ઠું સ્થાન, હવે જો કેવી રીતના ગણવું એક અંદાજો લગાવવા માટે, આ જેમ જેમ તમે સ્થાનમાં જોતા જાઓ છો ને, નેક્સ્ટ સ્થાન ઇઝ ડબલ ડિજિટ સંખ્યા અપ્રોક્સિમેટલી. તો પાંચમા સ્થાનમાં 65000 એટલે 5 ડિજિટ ની સંખ્યા છે ને, તો છઠ્ઠા સ્થાનમાં 10 ડિજિટ નો આંકડો હશે. ખ્યાલ આવે છે ને? આંકડા અહીંયા લખ્યા છે પણ આપણે એમાં નથી જોયું. સાતમું સ્થાન 20 ડિજિટ ની સંખ્યા. હવે જો મારે તમને બતાવવું છે આમાં એ દ્વિરૂપ વર્ગધારામાં તમે આગળ જતા જાઓ તો શું આવે એ મારે તમને બતાવવું છે. જો આમાં 20 ડિજિટ સુધી તો પહોંચી ગયા, બે પેરેગ્રાફ થઈ ગયા, આગળ વાંચ્યું છે. ઇન શોર્ટ આજે સાતમું સ્થાન આવ્યું ને, એમ તમે આગળ જતા જાઓ જતા જાઓ જતા જાઓ તો ઘણા સ્થાનો પછી, સંખ્યાત સ્થાનો પછી બહુ મોટા મોટા આંકડાઓ આવે. ઇન શોર્ટ એમાં બહુ વખત પછી પલ્ય કરીને સંખ્યા આવે છે. પલ્ય સાંભળ્યું છે તમે? ભૌભૂમિમાં મનુષ્ય તિરેશના આયુષ્ય પલ્ય વાંધો, અને એવા 20 કોડા કોડી પલ્ય એટલે એક સાગરોપમ થાય. જે દેવોના અને નારદીના આયુષ્ય સાગરોપમમાં હોય ને, એ સાગરોપમ કેટલું આગળ જવાનું કે આમાં અસંખ્યાતનું સ્થાન આવે ત્યાં જઈને પલ્ય અને સાગર આવે. આજે સાતમા સ્થાનમાં 20 ડિજિટનો આંકડો થઈ ગયો હતો એ ધ્યાનમાં રાખજો. સપોઝ 100મું સ્થાન હોય તો કેટલો મોટો આંકડો હશે? 1000મું સ્થાન હોય તો, અને એમ સમજો કે તમે 50 ડિજિટ આંકડો એવું સ્થાન, તો ઓલો નંબર કેટલો મોટો હશે? એવું અસંખ્યાતનું સ્થાન ત્યાં જઈને પલ્ય આવે છે. એ પલ્ય એટલે એટલા સાગરો પણ થાય. એના પછી હજી આગળ જતા જાઓ જતા જાઓ જતા જાઓ તો અનંત સ્થાન પછી નંબર ઓફ જીવની સંખ્યા આવે. અનંત સ્થાન પછી ખ્યાલ આવે છે ને, એટલે નંબર ઓફ જીવ કેટલા છે વિચાર કરો આ વિશ્વમાં. એ મારે તો તમને કેવળ જ્ઞાન બતાવવું છે ને. જો અહીંયા 231 પેજ મળ્યું, હા એટલે કીડીઓ તો ઠીક છે તો પણ ઇમેજિન કરો ને, આપણે તો બધા એવું સાયન્સમાં જે કંઈક ભણ્યા જ હતું ને, તમે ઓલા બેક્ટેરિયાને બધા જુઓ તો આપણે દહીં ખાઈએ, એ દહીંનો પણ એક ચીપુ તમને માઇક્રોસ્કોપમાં નાખો, જુઓ કેટલા બેક્ટેરિયા હોય છે અંદર. એટલે જીવોની સંખ્યા એટલી અપાર અપાર સંખ્યા છે કે આપણું મગજ કામ ન કરે. હવે મને કહો કે જે શાસ્ત્રમાં કહ્યું છે કે બટેટાના એક સ્તર ઉપર ત્યાં અનંત જીવો છે, તો હવે આ માનવામાં શું તકલીફ પડે બોલો? કે એટલા સ્થાન હોવા જ જોઈએ તો જ તો આટલા જીવો રહે ને, તો રીવો જીવો રહે છે આપણે. ખ્યાલ આવે ને? જો મારે તો તમને કેવળ નામ બતાવવું છે ને. 231 પેજ છે, પેરેગ્રાફ શરૂ થાય છે જીવ રાશિ છે અનંત ગુણા. એ મળ્યું આવ્યું. જો આપણે વાત શું થઈ કે અનંત સ્થાન ગયા પછી જીવોની સંખ્યા આવે છે બરાબર. હવે જો એનાથી વાંચીએ છીએ, ત્યાંથી આગળ વાંચું છું. જીવ રાશિ છે અનંતાનંત, અનંતાનંત જીવ રાશિથી અનંતાનંત વર્ગ સ્થાન આગે જાણે પર જીવોની જે પેલું સ્થાન હતું એનાથી અનંતાનંત સ્થાન આગળ જઈએ તો પુજ્યલો કા પ્રમાણ આતા હે. આપણે જનરલી શું કહી દઈએ કે ભાઈ જીવ અનંત, જીવથી પૂજ્ય અનંત ગણ. અનંત ગણ એટલે કેટલા અનંત ગણા ભાઈ? પણ એક તો ખ્યાલમાં કઈ વિચાર કરો, જ્યાં 5 સ્થાન 7 સ્થાન જતા આટલા મોટા આંકડા થઈ ગયા છે, તો અનંતાનંત સ્થાન જતા કેટલા મોટા આંકડા થશે? જીવ રાશિને લો તમે, જેટલા જીવ છે ને એટલા, એનો સ્ક્વેર કરો, એનો પાછો સ્ક્વેર કરો, એનો પાછો સ્ક્વેર કરો, એનો પાછો સ્ક્વેર કરો, કેટલી વાર? અનંત વાર. ખ્યાલ આવે છે કે નહીં? તો એટલું પૂજ્યલો કા પ્રમાણ આતા. જો આગળ વાંચો, इससे अनंतानंत वर्ग स्थान जाने पर तीन काल के समयों का प्रमाण आता है. लोगों ने डर लगे ना कि भाई त्रण काल में समय पती जैसे, तो आप जीवो अनंत है और काल का अनंतानंत है. अरे पर कैंक तो हे ना एनी आगे पास कैंक तो हे ना. अरे आ नंबर एटला मोटा है कि पूरा ज न था एने कहवा अक्षय अनंत. અક્ષય અનંત કહેવાય કે તમે ગણ્યા કરો ગણ્યા કરો ગણ્યા કરો, ગણવાનો ટાઈમ ઓછો પડે પણ આ આંકડાઓ પૂરા ન થાય. ખ્યાલ આવે ને? તો ત્રણ તીન કાલ કે સમય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહે છે ને, ગણ્યા રહો અનંતાનંદ અનંત 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 અનંત, આ એ અનંત ગણીએ જ આપણે. જો તીન કાલ કે સમય ઇચ્છે અનંતાનંદ સ્થાન જાણે પર શ્રેણી રૂપ આકાશ કે પ્રદેશ. હવે આ શ્રેણી રૂપે જશું, સપોઝ આકાશ એઝ અ ક્યુબિક ઘન વસ્તુ છે ને આખી થ્રી ડાયમેન્શનલ, એનું એક ડાયમેન્શન જો લિનિયર લાઈન બનાવો એક છેડાથી બીજા છેડા સુધી, તો જેટલા આકાશના પ્રદેશો આવે એ આ ત્રણ કાળના સમય કરતા અનંત ગણા છે. અનંત ગણા સ્થાન પછી આવે છે. ખ્યાલ આવ્યો ને? ચાલો આ તો જે ઘણું અનંતાનંત છે, મારે હવે ડાયરેક્ટલી લાસ્ટ ઉપર જવું છે. જો આખો પેરેગ્રાફ આવડો મોટો છે એ તમે વાંચજો હોમવર્ક તરીકે. ચાલ આવ્યો ને? મારે જો તમને અહીંયા બતાવું છું, આ જે પેરેગ્રાફ છે એમાં કમસે કમ 15-20 વાર અનંતાનંત સ્થાન લખ્યું છે કે આનાથી હજી અનંતાનંત સ્થાન આગળ જાઓ, આનાથી હજી અનંતાનંત સ્થાન આગળ જાઓ. હવે આપણે નીચેથી વાંચીએ છીએ. ના આખું અલોકાકાશ બધું જ, બધું જ, ખાલી લોકાકાશ નહીં, અલોક લોક અલોક બધું જ. ખાલી લોકાકાશ તો અસંખ્યાત પ્રદેશમાં જ આવી જાય. તમે ખાલી લોકાકાશ જ જુઓ છો, એની બહાર અલોકાકાશને પણ ગણી લો તો હવે જે મોટું આકાશ થાય એની વાત ચાલે છે. તો એ પણ થ્રી ડાયમેન્શનલ છે ને, કેમ કે નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ઉપર નીચે બધે જ આકાશ છે ને. હવે એમાંથી કોઈ પણ એક ડાયમેન્શન તમે પકડો, સમજો ખાલી ઉપર નીચે, તો એમાં પ્રદેશો કેટલા એની વાત કરે. એ પ્રદેશો આટલા અનંતાનંદ છે તો આખા લોકના તો કેટલા હશે? ખ્યાલ આવ્યો ને. હવે જો એનાથી નીચેથી ઉપાડી આપણે, નીચેથી પાંચમી છઠ્ઠી લાઈન છે, પુનશ્ચ ઇસ્તે અનંતાનંત વર્ગ સ્થાન જાને પર કેવલ જ્ઞાનથી વર્ગ શલાકા રાશિ હે. આ વર્ગ શલાકા ને બધું તું જે આપણે નહીં જોઈએ, એમ સમજો કે આજે સ્થાન કીધા ને, પાંચમું સ્થાન, સાતમું સ્થાન, આઠમું સ્થાન, એને એ સ્થાન ને વર્ગ શલાકા કહેવાય. ખ્યાલ આવ્યો? આ શું કે છે કે અનંત જીવો, એનાથી અનંત ગણા પૂજ્ગલ, એનાથી અનંત ગણા ત્રણ કાળનો સમય, એનાથી અનંત ગણા આકાશના પ્રદેશો, એનાથી હજી ચાર પાંચ અનંત ગયા પછી હવે જે અનંત આવશે એ કેવળ જ્ઞાન માટેનું આ અનંતનું સ્થાન છે. ખ્યાલ આવે ને? સંખ્યા ને એનું સ્થાન ખ્યાલમાં આવે છે કે? ફરી લીધો, પાંચમા સ્થાને આપણે 65,000 નો નંબર આવ્યો, સાતમા સ્થાને 20 ડિજિટ નો નંબર આવ્યો, હવે 100મા સ્થાને કેટલો નંબર આવે? બહુ મોટો આવે ને. તો આવા અનંતાનંદ સ્થાન ગયા પછી જે સ્થાન આવે ત્યાં કેવડો મોટો નંબર આવશે. હવે જીવ રાશિ ને આપણે લીધી, ત્યાંથી અનંત કરતા કરતા આકાશના પ્રદેશો સુધી ગયા, આકાશના જેટલા પ્રદેશો છે એનાથી હજી અનંત વર્ગ સ્થાન આગળ જતા હજી કેવળ જ્ઞાન નું સ્થાન આવે છે. ખ્યાલ આવે ને? હવે એમાં કેવળ જ્ઞાન ની તાકાત કેટલી હશે એ તમે વિચાર કરો. આઈ વિલ લીવ ધ કેલ્ક્યુલેશન હિયર. આ તમે વિચાર કરો. મારે હજી એક બીજી વસ્તુ તમને બતાવી છે. જો જો પેજ નંબર 225 આમાં છે ને, સંખ્યાત અસંખ્યાત અનંત એનું ગણિત અહીંયા આપ્યું છે. એ તમે જોજો કે સંખ્યાત કોને કહેવાય, અસંખ્યાત કોને કહેવાય, અનંત ક્યાંથી શરૂ થાય છે, બધું આમાં આપ્યું છે, તમે વાંચજો. હવે અનંતના ત્રણ ભેદ કીધા, જગન્ય, યુક્તાનંદ, પરિતાનંદ, અનંતાનંદ. બરાબર? યુક્તાનંદ, પરિતાનંદ, અનંતાનંદ નહીં, પરિતા યુક્તા અને અનંતાનંદ, સોરી, પરિતાનંદ, યુક્તાનંદ અને અનંતાનંદ. બરાબર? અનંત ની શરૂઆત અહીંયાથી થઈ, પછી આ ત્રણ આવ્યા. હવે અનંતાનંદ માં પણ જે સૌથી લાસ્ટ નંબર હોય એ કેવળ નાના અવિભાગ પ્રતિક છે, એમ સમજો. હવે અહીંયા બતાવે છે શું કે દરેકનું માપ બતાવે છે. તો માપ બતાવવા માટે પહેલા સંખ્યાત્મક કીધું, પછી કીધું કે એમાં તમે આ મલ્ટીપ્લાય કરો, આ એડ કરો, આમ કરો, તેમ કરો, તો તમે અસંખ્યાત સુધી પહોંચશો. પછી અસંખ્યાતનું બધું માપ બતાવ્યું. હા, તમે પેલા સાંભળ્યું હશે, પેલા કુંડ બનાવવાના, જંબુથી એટલા કુંડ બનાવો, એને સરસોથી ભરી નાખો, પછી એક 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 સરસો મધ્ય લોકના બીજા દ્વીપ સમુદ્રમાં નાખો, આજુબાજુ એટલો મોટો કુંડ બનાવો, એવી રીતના કરીને અસંખ્યાત સુધી પહોંચ્યા. બરાબર? અસંખ્યાતનું બધું ગણિત કર્યું, પછી એના બહુ અમુક કોમ્પ્લિકેટેડ મેથેમેટિક્સ એમાં છે એ કર્યું, એટલે અનંત સુધી પહોંચ્યા. પછી એમાં જીવોની સંખ્યા આવી, પુજ્જલોની સંખ્યા આવી, આજુ બધું આવ્યું. હવે જો મારે તમને એક ખાલી એક પેરેગ્રાફ છેલ્લો વાંચીને બતાવો છો, 225 પર નીચેથી યહાં પ્રશ્ન હૈ એમ લખ્યું છે, એની ઉપરનો પેરેગ્રાફ. હા, જો આ પેરેગ્રાફ આપણે વાંચીએ. પુનશ્ચ મિલાને પર જો પ્રમાણ હોગા ઉસ પ્રમાણ શલાકા વિરલન દે. આ જે મેં કોમ્પ્લિકેટેડ મેથ કીધું ને એના ટર્મિનોલોજી છે, શલાકા વિરલન દે એ બધું. અને શલાકા ત્રય વિસ્થાપન કહેવાય આખા કેલ્ક્યુલેશન ને. આ શબ્દ યાદ રાખજો, ભવિષ્યમાં જયારે સ્વાધ્યાય કરો ને ત્યારે મને યાદ કરજો, શલાકા ત્રય વિસ્થાપન. હા, હવે જો મારે આગળ જવું છે, ચાલો. હા, જે ક્રમ પૂર્વક પૂર્વવત શલાકા ત્રય વિસ્થાપન કરને પર જો કોઈ મધ્યમ અનંતાનંદ કે ભેદ પ્રમાણ હતા હૈ ઉસમે ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, અગુણ લઘુ ગુણ કે અવિભાગ પ્રતિચ્છેદો કા પ્રમાણ અનંતાનંદ મિલા. આ બધું તમે જવા દો, ન સમજાય તો ચિંતા ન થાય, કેમકે આપણે સીધું લાસ્ટ જોઈએ છે ને, એટલે કદાચ બહુ અઘરું પડે. એસા કરને પર જો મહાપ્રમાણ હોગા ઉસ પ્રમાણ શલાકા વિરલન દેહ આદિ કરકે એ શલાકા ત્રય નિષ્ઠાપન કરને. તો મધ્યમ અનંતાનંદ કે ભેદ રૂપ એક મહાપ્રમાણ હોતા હૈ, ઉસ પ્રમાણ કો केवल ज्ञान शक्ति के अविभाग प्रतिच्छेदों के समूह रूप प्रमाण में से घटाना और फिर ज्यों का त्यों मिलाना, तब केवल ज्ञान अविभाग प्रतिच्छेदों के प्रमाण स्वरूप उत्कृष्ट अहंकार तो होता है। और गणित बताइए, तू बताइए बगल कि तुम बहुत बढ़ू मैथमेटिक्स करू और तुमने अमुक नंबर आए, समझो नंबर ए, हमें आप ए थी केवल ज्ञान सुधी के ना पहुंचे, तो इन्हें शू कहू कि भाई तुम एक काम करो, आ केवल ज्ञान ने लो ए ने सब्ट्रेक्ट करो, जो मोटो नंबर आए ने ते ए में एड कर नाजो तो तमने केवल ज्ञान आ जाए। समझाएंगे क्या आ शू पर्पज कि भाई तेरे एज वस्तु मेरी सब्सक्राइब कर एड करो, तो जो अहियाँ एक्सप्लेनेशन आप जो सांभ बहुत इंटरेस्टिंग है। यहाँ प्रश्न, पूर्वोक्त प्रमाण को पहले केवल ज्ञान में से घटा कर बाद में फिर से मिलाया, उसका क्या कारण है कि एमा चीज सब्सक्राइब कर, तो जो अहियाँ चाहिए केवल ज्ञान का प्रमाण ऐसा नहीं है कि जो पूर्वोक्त प्रमाण से गुणन आदि क्रम से जाना जाए। शू कह केवल ज्ञान नु प्रमाण एवं नहीं कि तब पहला मल्टीप्लाई ने बधु कर त्या सुधी पहुंची सको, और उस प्रमाण को केवल ज्ञान में मिलाएंगे तो केवल ज्ञान से अधिक प्रमाण होगा वह तो नहीं है। એટલે એવું પણ નથી કે તમે ગમે તેટલું મેથેમેટિક્સ કરશો તો તમે કેવળ જ્ઞાનથી આગળ હજી પહોંચી જશો, ખ્યાલ આવે? એટલે શું કહે છે, પુનશ્ચ કુછ ના કહેંગે તો ગણિત સે સંબંધ તૂટ જાયેગા, ઇસલિયે પૂર્વોક્ત પ્રમાણ કો કેવળ જ્ઞાન સે મિલાકર ઘટાને સે ઉત્કૃષ્ટ કર કે કેવળ જ્ઞાન કા હતા। કેવાનો પર્પઝ શું છે કે તમે ગમે તેટલું મેથેમેટિક્સ કરો અને ત્યાં સુધી લઈ જાઓ તો એ કેવળ જ્ઞાન સુધી પહોંચાતું જ નથી। એટલે શું કીધું કે ભાઈ આવી રીતના કરો, કેવળ જ્ઞાન માંથી આમ સબસ્ક્રાઇબ કરીને કરી લો, એ ખાલી એમ કે છે કે ભાઈ ગણિત તો મારે કઈક તો કેવું છે ને ગણિત, નહીં તો એમ થાય કે ભાઈ તમારો નંબર ચેન અધૂરી રહી ગઈ, એટલે પૂરું કરવા માટે મેં આમ પૂરું કર્યું, પણ આઈ હેવ ટુ અપોલોજાઈઝ કે ભાઈ હું ગમે તે કરીશ હું ત્યાં સુધી નહીં પહોંચી શકું। ખ્યાલ આવે ને, આ ટોલોમોલોજી ના શબ્દ છે શાસ્ત્રમાં કે કેવળ જ્ઞાન એ એટલો ઊંચો નંબર છે, એટલી એની તાકાત છે કે ત્યાં સુધી ગમે તેટલા ગણિત કરીને પણ પહોંચી શકાતું નથી। એટલે કેવળ જ્ઞાનની શક્તિ કેટલી હશે એ ફક્ત વિચાર કરી શકાય છે। એટલે જેમ કહેવાય ને કે છદ્મસ્થ જીવ હોય ને, એટલે આપણા જેવા જીવ હોય ને, એ કેવળ જ્ઞાનનો વિચાર સુદ્ધા કરે તો પણ એને જીવનું સ્વરૂપ સમજાય છે કે જીવમાં કેટલી તાકાત છે। હવે વિચાર કરો કે જો મારામાં આટલી તાકાત છે તો આપણી છાતી કેટલી પોળી થઈ જાય, હવે આપણને એમ થાય અરે હું ખૂબ ગરીબ છું, મને શરીરમાં રોગ છે, અરે છોડો એ બધું, હું તો કેવળ જ્ઞાન સ્વભાવી છું, એ અંદરથી એને એટલી એટલો અંદરથી આમ ઉત્સાહ એટલો એને આવે કોન્ફિડન્સ આવી જાય કે હવે એને કોઈ વસ્તુની ચિંતા જ ન થાય, ભાઈ કોઈ માયાજાળી કરીને મારી પાસેથી આ લઈ જાય, કઈ પૈસા લઈ જાય કે મારી પાસેથી કઈ કોઈ જોબ લઈ ગયું કે કઈ પણ એને આમ કર્યું તેમ કર્યું, અરે કરવા દે, મારી પાસે કેવળ જ્ઞાન છે, અહીંયા ખ્યાલ આવે મારી એક સમયની પર્યાયમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરવા જેટલી તાકાત છે, તો જીવના જ્ઞાન ગુણની કેટલી તાકાત અને જીવની કેટલી તાકાત, ખ્યાલ આવે છે ને, જે આમ વિચાર કરે હવે એને કઈ વસ્તુનો ઓછપ લાગે, હવે એને પોતાને મનુષ્ય પર્યાય જેટલો પણ પોતાને વિચાર કરવામાં એમ ખેદ થાય છે, અરે હું મનુષ્ય, અરે હું તો કેવળ જ્ઞાન કહેવાય, ખ્યાલ આવે છે નહીં? આના માટે આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ વાંચવા યોગ્ય છે, જેટલું તમે એનો વિચાર કરો એટલું એમ થાય કે હજી તો આપણે ધર્મ કઈ જાણ્યો જ નથી, કેમ કે હજી તો આત્માના સ્વરૂપને જાણો એનો અનુભવ કરો તો એ કેવળ જ્ઞાન સ્વાભાવિક આત્માનો એક જરાક આપણને આટલો કડો એમ આનંદ અનુભવાય છે, જે હવે જ્ઞાની ધર્માત્મા હોય ને એને તો એમ લાગે કે ભાઈ આ મેં થોડું ખાધું ને હવે વધારે કેવી રીતના મળે, હજી તો મને કઈ નથી આવ્યું એમ, સમજો બહુ વખતથી ભૂખ્યો હોય અને એને તમે એક ભાતનો દાણો આપો તો એને કેવું થાય, એને તો એમ થાય ને કે ભાઈ હજી મને આ વધારે કેવી રીતના મળે, એટલે જે જ્ઞાની ધર્માત્મા એને ક્યારેય સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે જ નહીં. કેમ કે એમને એમ થાય કે જેટલો અનુભવ મેં કર્યો છે તો આટલો જ છે, નહીં તો હજી કેવળ જ્ઞાનમાં તો કેટલો થતો હશે. પછી એક ઉઠે જેવી રીતના સમજો કે કોઈ બહુ પૈસાદાર માણસ હોય, વોરેન બફેટ કે કોઈ હોય, હવે એની પાસે કેટલા કરોડો કરોડો અબજો રૂપિયા આવશે, આપણે ભલે ગણી ન શકતા, આપણી પાસે નથી, તો આપણા જ્ઞાનમાં આંકડો તો આવી જાય કે નહીં? આપણા જ્ઞાનમાં આંકડો આવતા કેટલી વાર લાગે? તો બોલતે એક બે જીરો વધારે નાખવાનો, બીજું શું પહોંચી જાય. એવી જ રીતે કેવળ જ્ઞાનનો અનુભવ ભલે આપણા જ્ઞાનમાં મટી સુધમાં આવતો નથી, પણ કેટલો મોટો હશે એનો અંદાજો તો આવે કે નહીં? તો બસ એ અંદાજો લેતા જ અહીંયા સમ્યક દર્શન પ્રગટ થાય. જો આપણે સૂત્રની તો હજી વાત જ નથી કરી, સૂત્રમાં હજી આમાં ઘણો ભાવ ભરેલો છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ચાલો નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ જેવિયે બિન વાણી મા કો વંદના શત બાર વંદના શત બાર. બોલો અનેકાંત મય દ્વાદશાની જિનવાણી માતાનો જય. પરમ ઉપકારી શ્રી કહાનગુરુ દેવનો દશમૂર્તિ ભગવતી મહાત્મનો જય. સત્ય સનાતન દિગંબર જય નમઃ જય.